જેને જીવનમાં સદગુરુ પ્રાપ્ત થાય છે એના ત્રણેય તાપ. તાપ કયા ત્રણ? એક વરસાદનો તાપ, અગ્નિનો તાપ, શરીરનો તાપ. ના, એ નહીં. તેના તનના તાપ ટળ્યા. તાપ ત્રણ પ્રકારના હોય છે. એ ત્રણેય તાપનો નાશ થાય, ત્રણેય તાપ દૂર કરવા વાળા સદગુરુ મહારાજ અમને પ્રાપ્ત થયા. જેને સાચા સદગુરુ મળે છે એના ત્રણેય તાપ દૂર ચડે છે. ત્રિવિધ તાપ દર્શન સે તાપ, ત્રણ પ્રકારના તાપ પ્રભુ ગુરુ મહારાજ ના દર્શન માત્રથી દૂર થઈ જાય. ત્રણ તાપ કયા? જેને કહેવાય મનના તાપ, તનના તાપ અને વ્યવહારના તાપ, ત્રિવિધ તાપ. એટલા માટે ત્રણ વખત શાંતિ બોલવામાં આવે છે, ત્રિવિધ તાપ. અને ત્રણેય પ્રકારના તાપ એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ. માણસને તપી નાખે, સૂકવી નાખે, બાળી નાખે. એ ત્રણ પ્રકારના તાપ ક્યાં કેવી રીતે લાગે? તો આંધિ એટલે તોફાન, એ મનમાં ઉભું થાય. વાવનટોળ આવે ભયંકર, કેવું બધું ખેદાન મેદાન કરી નાખે. એમ મનમાં જયારે આવી વિચારોની આંધી આવે ને, ત્યારે મનને ખેદાન દુઃખી દુઃખી કરી નાખે, દુઃખી દુઃખી કરી નાખે. એટલે એનું નામ છે આંધી. આંધી આંધી આવી અને રણમાં રેતીનો રેતીમાં આંધી આવે એટલે માણસને જીવતા મારી નાખે. તો એક તાપ છે મનનો. મનનો તાપ પણ માણસને શેકી નાખે, બાળી નાખે, પણ મરવા નાખે. મનના તાપ એવા ભયંકર હોય છે, માણસ અંદર ને અંદર તપ્યા કરે, વેદના સહન પણ ન થાય. તો એ મનના તાપને કહેવામાં આવે છે આંધી. પછી આવે છે શરીરના તાપ. તો એ શરીરના તાપ એટલે વ્યાધિ, કોઈ ને કોઈ રોગ, દૈહિક, દૈવિક, ભૌતિક તાપ. આ ત્રણ તાપ કયા? દૈહિક, શારીરિક, દૈવિક, માનસિક અને ભૌતિક. દેવોને તરફથી આવી પડેલી આપત્તિ, શારીરિક આપત્તિ અને ભૌતિક વ્યવહારની આપત્તિ. આ ત્રણ તાપ છે. પણ એ તેના તનના તાપ ટળ્યા. અહીંયા કહ્યું રામ રાજ નહીં કા હોઈ ગયા. ભગવાનનું રાજ્ય જ્યાં હોય, ભગવાનનું રાજ્ય જ્યાં હોય ને, ત્યાં ત્રણેય તાપ કશું કરી શકતા નથી. મનનો ઉપાધિનો, મનની આધિનો, શરીરની વ્યાધિનો અને વ્યવહારની ઉપાધિ. ઉપાધિ માણસને કેટલી હેરાન કરી નાખે. આ ક્યાંથી ઉપાધિઓ આવી? આ બધી ક્યાંથી ઉપાધિઓ વારીને લઈને આવો છો? વ્યવહાર માનવ જીવનની અંદર રહેવાનો છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી વ્યવહાર રહેવાનો, અને વ્યવહાર છે ત્યાં સુધી ઉપાધિઓ રહેવાની, અને ઉપાધિઓ છે ત્યાં સુધી સુખ દુઃખ રહેવાનું. તો આ ત્રણેય તાપ, આધિ, વ્યાધિ ને ઉપાધિ, જેને દૈહિક, દૈવિક અને ભૌતિક, ત્રણ પ્રકારના તાપ. માનસિક દ્વારા જે આવે ને એને દૈવિક ઉપાધિ. વ્યવહારિક ઉપાધિ ઓછી હોય છે, તમને શાંતિથી ઘડી વાર બેસવા દે છે. શરીર શાંતિથી જંપવા દે છે, ખાવું, પીવું, ઊંઘવું, નાવું, ધોવું, કેટલી બધી ઉપાધિઓ. વિચાર કરો કે શરીરને જેટલી ખાવાની જરૂર છે, ખોરાક ને આહારની જરૂર છે, તેટલી જ એને સાફ કરવાની જરૂર છે. ભૂખ ના લાગે તો ઉપાધિ, ખવાય નહીં તો, પેટ ના સાફ થાય તો ઉપાધિ. એને સાચવવું બધી રીતે. પણ એમ કરીએ કે ચલો ખાવાનું છોડી દો, ઉપાધિ તો મટી જાય, પેટ સાફ તો નાખીએ છીએ, માણસ જીવે કેવી રીતે? તો આમ શરીર ઉપાધિઓનો, વ્યાધિનો પ્યાર નથી, પાર નથી. શરીરમાં વ્યાધિ, ભૂખ એક વ્યાધિ કઈ છે, તરસ એ પણ એક રોગ છે. ભૂખે પણ આ શરીરનો રોગ છે, અને ખાવું એક નશો છે. ઘેન ચડે છે કે નહીં ચડતું ખાધા પછી? જરા વધારે ખાઈ જાય તો પેલું ગામડાની ભાષામાં શું કહેવાય, મેણો ચડ્યો, મેણો ચડ્યો કે કઈ ખબર નહીં આ શબ્દ, એને મેણો ચડ્યો કહેવાય. બે લાડો વધારે ખાઈ જાય પછી મેણો ચડે. શરીરને એક બાજુ નિભાવવી પડે, એના રોગોને પોસવા પડે. ઊંઘવું એક રોગ છે, ખાવું એક વ્યસન છે. બે ટાઈમ ખાવાનું જોઈએ છે, બંધાણી છે ખાવાની, એટલે ખાવું એક વ્યસન થઈ ગયું, ભૂખ એક વ્યાધિ થઈ ગઈ. તો જીવવું કેવી રીતે? બસ અમારામાં આ બધા એના નામ કહેવાય. પણ શરીરને ટકાવવા માટે પણ આ બધું જ કરવું પડે. તો એને ત્રણ પ્રકારના તાપ કહ્યા, વ્યવહારિક તાપ, શારીરિક તાપ અને માનસિક. એ ત્રણેય તાપો હંમેશા માણસને સતાવ્યા જ કરે, દુઃખી જ કરે, દુઃખી માણસ દુઃખી થઈ જાય. કે જેને રોગ કહેવાય, મનનો રોગ, શરીરનો રોગ અને લૌકિક વ્યવહારનો રોગ, બધા કોઈને કોઈ રોગમાંથી લાગુ તો પડવાનું. અને ભજન કરવું હોય ત્યારે ત્રણે સરખા જોઈએ, મને શાંત જોઈએ, શરીરે શાંત જોઈએ અને વ્યવહારે હરખો જોઈએ. પણ જો વ્યવહાર હરખો ના હોય તો ભજન ના થવાય. મન જો બગડ્યું તો ભજન નહીં થાય, અને શરીર બગડી માદું પડી તો ભજન નહીં થાય. ત્રણેયને એક સરખા રાખો ત્યારે ભજન. તો તેના તનના તાપ જેને સદગુરુ સાચા, જેને સદગુરુ સાચા સદગુરુ મળે છે, કે જે ઇહલૌકિક અને પારલૌકિક બંને કલ્યાણ કરે. કોઈ પણ એને એના કોઈની પાસેથી કોઈ આશા ન હોય, એને કઈ માગવાનું ના હોય, તમે આટલું લેતા આવજો, તમે આટલું આપો. સદગુરુ એ ત્યારે કોઈની પાસે કોઈ પણ પ્રકારની યાચના ન કરે. બાકી તમારું શિષ્યત્વ સ્વીકાર્યું અને ગુરુ એમનું ગુરુત્વ તમને આપ્યું, આશ્રય આપ્યો, કે આટલું લઈ આવો, આટલું લઈ આવજો, કાલે આટલા આપી દેજો. એટલા માટે કહ્યું અહીંયા આગળ, સદગુરુ સાચા રે મળ્યા. જે સાચો સાચો ગુરુ હોય તો એ ગુરુ શિષ્યના આશ્રિતના બધા તાપ શાંત કરી દે, એની મનના તોફાન પણ શાંત કરી દે, શરીરના રોગો પણ શાંત કરી દે, અને વ્યવહારમાંથી મુક્ત કરાવી અને વ્યવહારની ઉપાધિઓ પણ છોડાવી, આદિ વ્યાધિને. અને એટલા માટે તો એ ત્રણેય ત્રિવિધ તાપની શાંતિ માટે આપણે ત્રણ વાર ઓમ શાંતિ શાંતિ શાંતિ. કેમ કે અમારા જીવનની આ ત્રણેય પ્રકારના તાપની ઉપાધિઓ શાંત થઈ, તો અમે અમારા જીવનની અંદર ભગવત પ્રાપ્તિ કે આત્મ પ્રાપ્તિ કરીશું. તો અહીંયા ગુરુ મહારાજે પણ એ જ વાત કરી કે સદગુરુ સાચા જેને મળ્યા એના બધા જ તાપ જીવનના પાપ તાપ પાપ પાપમાંથી પણ દૂર કરી દે અને બધા તાપમાંથી ત્રણેય પ્રકારના તાપ છોડાવી દે, પાપે છોડાવી દે, સદગુરુ સ્વાર્થી ન હોય, સદગુરુને કોઈ પણ જાતની અપેક્ષા ન હોય કે એને કોઈ પણ વસ્તુ માંગવાની કે લેવાની ઈચ્છા જ ન થાય, ત્યારે એ સદગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે. અને શિષ્યનું કલ્યાણ કરવું એના ત્રણેય પ્રકારના તાપ દુઃખ, તાપ એટલે દુઃખ, દુઃખમાંથી એને છોડાવવો એ સદગુરુનું કર્તવ્ય. આધિ વ્યાધિ ને ઉપાધિ ત્રણેય પ્રકારના દુઃખોમાંથી, ત્રણેય પ્રકારના તાપમાંથી, ત્રણેય પ્રકારના પાપમાંથી એને બહાર કાઢી લાવવો, એને શુદ્ધ કરવો, એને પવિત્ર બનાવવો એ સદગુરુનું કર્તવ્ય છે. અને એટલે કહ્યું એના બધાના બધા જ તાપ જેને સદગુરુ મળ્યા, નિસ્વાર્થ સદગુરુ, એના જીવનની બધી જ ઉપાધિઓ, બધા દુઃખો, બધા તાપ, બધા જ રોગો કાઢી નાખે. એ ભાઈ શરીર છે તો રોગો તો રહેવાના જ, પણ સમજણ ગુરુએ સમજણ આપી, સળગાવ્યા, સમજાવ્યા. ગુરુજીએ આત્મસુખ સમજાવ્યાનો અર્થ છે તમને આત્મસુખ આપી. બીજા સુખ લૌકિક છે, ક્ષણિક છે, અને લૌકિક છે ના, એ ટકવાના નથી. ઉપનિષદ એને શાશ્વત સુખ કહે છે. ઉપનિષદની ભાષામાં શાશ્વત સુખની પ્રાપ્તિ અને આત્યંતિક દુઃખની નિવૃત્તિ. શાશ્વત સુખ એટલે જે સુખ ક્યારે પણ ખૂટે નહીં, ઓછું થાય નહીં, પૂરું ના થઈ જાય, એનું નામ શાશ્વત, લાંબા સમય. અને આત્યંતિક દુઃખની નિવૃત્તિ, દુઃખ સંપૂર્ણપણે મુક્ત થઈ જવાનું દુઃખમાંથી. હવે ક્યારે મળે? વ્યવહારમાં બેઠા છો, દુઃખ તો આવવાના છે. શરીરમાં છે તો રોગ તો આવવાના છે. અને મન છે એટલે એ ઉપાધિઓ તો ઊભી કરવાની જ છે, ભલે બહાર કોઈને ના ખબર પડે, પણ અંદરની ઉપાધિઓ તો મન જાણે. એટલે એ ઉપાધિઓને પણ દેશ સતચિંતન સત્સંગ દ્વારા એ માનસિક ઉપાધિઓને પણ બહાર કાઢી નાખે. આ ઉપાધિ સારી નથી, આ ઉપાધિ ન હોય તો જ શાંતિ રહે. અને આનું નામ જ ઉપાધિ કહેવાય. મનના તોફાનોને બિલકુલ શાંત કરી દે. મનના તોફાનો કેટલા હોય? ઘરમાં એક નાનું છોકરું તોફાન કરે કેટલું હેરાન થવાય, પણ આપણા જ શરીરમાં આપણા જ આપણું જ મન આપણને હેરાન કેટલું કરે છે બતાવો. કોઈ બતાવવા તૈયાર છે? ઘણું બધું ના કરવા દે, એક નહીં, મનના તોફાન એટલા બધા હોય કે એ તોફાનો તમે સહન ના કરી શકો અને કહીએ ના શકો. મન એવું હોય એવું દુઃખી કે નાખે તોફાનો કરી કરી, એનો તાપ, એની ઉપાધિઓ કેટલી બધી લૌકિક ને પહોંચી વરાય, વ્યવહારના દુઃખોને, શરીરના દુઃખોને પણ પહોંચી વરાય કે ચલો દવા લઈશું, આરામ કરીશું, ઉપવાસ કરીશું, અને એ રીતે શરીરના રોગને, તાપને શાંત કરી શકાય. વ્યવહારમાં પણ બધાને સમજાવી કરી, પણ મનના તાપને તોફાનો કેવી રીતે શાંત કરી શકાય? મનના તોફાન શાંત કરવા બહુ જ અઘરા છે, કઠિન. નદી ઉપર બંધ બાંધીને પૂરના તોફાનોને હળવા કરી શકાય, પણ મનના તોફાન, અને તોફાને ચડે એટલે કોઈનું સાંભળવા તૈયાર ના, કોઈ નથી સાંભળવાનું, થાય એમ કરી લઈશ, જાઓ તમારે થાવ તેમ કરી લઈશ. તો એ તોફાનો જે આપણને પોતાને ના કાઢે, આપણી પણ ઉપરવટ જઈને મન તોફાન કરવા માંડે. માણસ પોતે ન ઈચ્છતો હોય એવા તોફાનો મનને કરવા જોઈતા હોય, આત્મા ના પાડે, મન કે શું મારે તોફાન કરવું? પેલો શિયાળ ને ગધેડું રાત્રે ચરવા ગયા, લોકોના ખેતરમાં બેસો, એ બે જણે ખૂબ ખાધું ખૂબ ખાધું. પછી શિયાળ કહે મને તો ગાવાનું મન થયું, હું હમણાં ગઈશ નહીં, ખેતરનો માલિક જાગશે જો આવશે તો આપણને મારશે. ગધેડો કહે હું તો ગઈશ, ગધેડા ગામ પેલું ગાવાનું શરૂ કર્યું, શિયાળ જતું રહ્યું બહાર, માલિક આવીને પૂછી એને નફરાથી બરાબર માર માર્યો. તો મન જયારે આવી રીતે ગીત ગાવા બેસી જાય ને ત્યારે માર ખાવાનો વારો આવે. તો આ તોફાન છે, એને તાપ જે દુખી કરે નમતા. તો સદગુરુ માત્ર એક જ સાચી સારી વાતોથી, સત્સંગથી, સમજણથી, શિખામણ વડે, સલાહ વડે આ બધા તાપને શાંત, તાપ શાંત કરવા શું સાચી સમજણ આપી. ગુરુજીએ સમજણ આપી સમજાવે. માણસ પાસે બધું જ હોય પણ સમજણ ના હોય તો દુખી, માણસ પાસે કશું જ ના હોય પણ એટલી સમજણ હોય તો. એટલે ગાયું ગુરુજીએ સમજણ આપી સમજાવે, અને એ સમજણ આપી એનાથી શું થયું સમજાવે એનાથી આત્મસુખ. આત્મસુખ સહેલું છે, મફતમાં મળે છે, છતાં કોઈ કિંમત ચૂકવવી પડે છે. મફતમાં મળતું નથી, છતાં આત્મસુખ માટે કોઈ કિંમત ચૂકવવી પડતી નથી. આત્મસુખ આપણું પોતાનું, બીજા કોઈની પાસે ઉછીનું લેવા કે ખરીદવા જેવા કે માંગવા જેવા નથી જવું પડતું. પણ જ્યાં સુધી આપણી પોતાની સમજણ જાગૃત ન થાય ત્યાં સુધી આપણું પોતાનું જ આત્મસુખ આપણને મળતું નથી. ઘરમાં ખજાનો ભરેલો છે, દાટેલો છે સંસ્કારનો, પણ એની ઉપર બેઠા બેઠા રડીએ છીએ હું ભૂખ્યો છું, હું ગરીબ છું, ભિખારી છું, પરેશાન તું ભૂખ કશું નથી, તું જ્યાં બેઠો ખોદવા માંડ. તારા અંદર તપાસ, અંદર ઉતર, જો અંદર આખો ખજાનો પડેલો છે પણ અંદર ઉતરીને જોવે તો અંદર જોવાની ફુરસત નથી પોતાના ઘરમાં, અને ઘર બહાર ઉભો ઉભો ગરીબ ભિખારી થઈને ભીખ માંગી. તો આ સમજણ સદગુરુ આપે, સાચું સુખ તારા પોતામાં, તારી અંદર, તારી પાસે છે, બહાર ક્યાં શોધવા જવું? અને બહારના જે કઈ સુખ શોધવા જઉં છું એ કેટલા, કેટલું પહોંચવાના, તને કેટલા સુખી કરી શકવાના? એકબીજાના જોડે સારા સંબંધો હોય ત્યાં સુધી, સંબંધો બગડ્યાની સાથે એ દુશ્મન આવટ, એ સુખ તો ક્યાંય જતા રહ્યા, પોતા વેરજેરાઈ ઉભા થઈ ગયા, મનમાં ક્લેશ ઉભો થઈ ગયો. એટલે ગમે એટલી સંપત્તિ હોય પણ જો સમજણ ના હોય ને બધું જ નકામ. ભલે સમજણ નો ભંડાર હોય, સંપત્તિ ના હોય તો પણ સુખ, સંપત્તિ ના હોય પણ સમજણ હોય ને તો માણસ બહુ સુખી. ભલે રોટલો ખાઈ લેતો, એકલો રોટલો અને મીઠું કોચું ખાઈ લેતો, હાશ તૃપ્તિ થઈ ગઈ, મારી છોટું મલ કરી નતા અહીંયા છેલ્લે અહીંયા આગળ. તે વર્ષો જૂના મહારાજના વખતમાં ત્યાં રોટલો બાજરીનો લીંબુનું અથાણું બનાવ્યું. લીંબુના અથાણામાં શું ફક્ત મીઠું ને અડધર જ નાખે અને એનું અથાણું બનાવે. પછી અમે બધા ખાઈ ના કશું બોલ્યા નહી, છોટું મલ શું ખાધું? અરે ભાત ના પૂછ, લીંબુના અથાણું તો ચાર રોટલા ખાઈ લીધા કે કેટલું સરસ. ઓહો, સ્વર્ગના દેવતાઓને ના મળે એવું એવું કેટલું સરસ. પ્રતિકૂળતાની પણ અનુકૂળતા, પ્રતિકૂળતાની અંદર પણ અનુકૂળતા જોઈ લેવાની. અમને બધા પૂછે તો અમે તો બોલીએ જ નહીં. કે ના ભાઈ મીઠું નડતર બે જ ના ખેલાય, લીંબુનું અથાણું કેવું લાગે, એનું છોડ જ પેલું તો કડવું લાગે. તો એક મસ્તી સમજણ, ઉદર વૃત્તિ થઈ ગઈ હવે વધારે શું, એટલે સમજણ. એ લીંબુના ખાટા ને ખારા અથાણાની અંદર પણ એને સંતોષ. બાજીનો રોટલો નહીં, બીજું કશું ના મળે. કેવું લાગે, અરે વાત ના પૂછ, આવું તો સ્વર્ગમાં ના મળે. એમ એ શું છે, સંતોષ અને સમજણ. જે મળ્યું તે શરીરને આપી દેવાનું, પેટને આપી દેવાનું, એને ભાડું આપી દીધું, વધારે શું માન. આ ગાડીમાં બેઠા છે, શરીરની ગાડીમાં બેઠા છે, રોજ સવાર સાત ભાડું આપી દેવું પડે. એ આ દિવસનું ભાડું, આ રાતનું ભાડું, ચાલ ગાડી આ. રોજ આપણા શરીરની ગાડીનું ભાડું આપતા રહીએ, પેટ્રોલ પુરાવતા રહીએ, ડીઝલ પુરાવતા રહીએ, ગાડી ચાલે. પણ એમાં આ ભારત પેટ્રોલિયમ નું લઉં કે પછી પેલા અદાણી વાળા નું લઉં, આપણે તો પેટ્રોલ જોઈએ છે. ના ના, આ હોટલ ના ચટાકા બહુ સારા હોય છે, પેલી લારી વાળાનો રગડો બહુ સારો હોય છે, દોડાદોડ કરે. તારે ભાડું આપવું છે ને, ગમે તે ભાડું આપી દે, જે મળ્યું. એમ સમજણ, સમજણ પૂર્વક નો સંયમ. ભાડું આપી દેવાનું, પછી રોકડા રૂપિયામાં આપો કે નોટમાં આપો, કે એક એક રૂપિયાની નોટમાં આપો કે 50 રૂપિયાની નોટમાં આપો, ભાડું ચૂક. તો એ જે સમજણ છે ને, એ સમજણ માણસને શાંતિ અને સુખ આપી શકે. ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલી બુદ્ધિમત્તા હોય, ગમે એટલી શક્તિ હોય, વૈભવ હોય, સત્તા હોય, પણ સમજણ ના હોય તો બધું જ નકામું. સમજણ સમજ્યા વિણ સૌ કાચું રે, સમજણ સમજ્યા વિણ સૌ કાચું. સમજણ ને પચાવ્યા વગર બધું જ નકામું. એટલે અહીંયા કહ્યું, સદગુરુ સાચા રે મળ્યા, સાચા સદગુરુ મળ્યા તો જીવન જીવવાની સાચી સમજણ આવી, અને સાચી સમજણ પૂર્વક જીવવા લાગ્યા તો ઘરનો બધો ક્લેશ, કોઈ ગમે એટલો ઉશ્કેરે ને, ગમે એટલું બોલે, આપણે આપણે સમજણ પૂરું. આ માણસ તો સ્વભાવ પડ્યો છે, બોલે છે અને બોલશે તો હમણાં દુનિયા બોલી બોલીને ચાર દાડા બોલીને રહી જશે. કારણ એના લગ્ન એના અવસરમાં ના ખવડાયું, ચાર દાડા બોલશે. પણ સમજણ પૂર્વક દેવું કર્યા વગર એવી રીતે પતાવી દીધું હોય તો તમે પ્રસંગની અંદર ખર્ચ કરો, ચાર દાડા દુનિયા વાહ વાહ કરશે સમાજ, અને ખવડાયા પાછળ દેવું કરશો તો બે વરહુથી બહાર નહીં નીકળો. એ ચાર દાડાની વાહવાહ ને ખાતર ભલે બોલ્યા કરશે, ચાર દાડા પછી બધા ચૂપ થઈ જશે. એનું નામ છે સમજ. એ રીતે સદગુરુ સાચા રે મળ્યા, સાચી શિખામણ આપી, જીવન જીવવાની સાચી રીત, સાચો માર્ગ બતાવ્યો, સારો રસ્તો બતાવ્યો. તો એ રીતે જે સદગુરુને પ્રાપ્ત કરે, એના તનના તાપ, એના મનના તાપ, એના લૌકિક તાપ બધા જ ટળી જાય છે. જય મહારાજ.